एकता फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकता एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने स्वागत छे एकता ज्ञान गोष्ठीमां। આજે આપણે એક એવા લેખિકાના વિશ્વમાં જઈ રહ્યા છીએ જેમણે એમ કે સાહિત્યને એક નવી જ દિશા આપી, જેમણે વાસ્તવિકતાને જોવાની રીત બદલી નાખી।
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ વર્જિનિયા વુલ્ફની, એડલિન વર્જિનિયા સ્ટીફન વુલ્ફ,
જેમનું નામ 20મી સદીના આધુનિકતાવાદ સાથે જોડાયેલું છે। આપણી પાસે એમના જીવન, એમના પત્રો, એમની નવલકથાઓ, નિબંધો આ બધા પર આધારિત માહિતી છે અને આપણો હેતુ છે કે આ વિશાળ સાહિત્યમાંથી એમના વિચારો અને કલાના જે મુખ્ય પાસાઓ છે એને સમજીએ।
હા, અને એ સમજવું જરૂરી છે કારણ કે તેઓ માત્ર એક નવલકથાકાર કે નિબંધકાર નહોતા, એમણે તો સાહિત્યના સ્વરૂપને જ પડકાર્યું, પેલી ચેતનાલો પ્રવાહ શૈલી,
હા, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, અને એમના નારીવાદી વિચારો એ પણ એટલા જ મહત્વના છે ને?
ચોક્કસ, આજે પણ એટલા જ પ્રસ્તુત છે।
તો શરૂઆત કરીએ એ સમયથી જેમાં વર્જિનિયા વુલ્ફનો જન્મ અને ઉછેર થયો। 1882 લંડન, એટલે વિક્ટોરિયન યુગ પૂરો થવામાં હતો અને કંઈક નવું અસ્થિર વાતાવરણ હતું।
હા, એક સંક્રાંતિનો સમય હતો, બ્રિટિશ સામ્રાજ્ય એની ચરમસીમા પર હતું, ઔદ્યોગિક ક્રાંતિએ સમાજ બદલી નાખ્યો હતો, પણ સાથે સાથે જૂના વિક્ટોરિયન મૂલ્યો, પેલી નૈતિક નિશ્ચિતતા, એ બધું ડગમગી રહ્યું હતું
અને નવા વિચારો આવી રહ્યા હતા। ડાર્વિન, માર્ક્સ, ફ્રોઇડ, આ બધાનો પ્રભાવ કેવો રહ્યો હશે?
ઘણો ઊંડો પ્રભાવ હતો, ખાસ કરીને ફ્રોઇડના અર્ધજાગૃત મનના સિદ્ધાંતોએ, એમ કે માણસ પોતાની જાતને જે રીતે જોતો હતો એ બદલી નાખ્યો। આધુનિકતાવાદ, મોડર્નિઝમ નો ઉદય થઈ રહ્યો હતો, કલાકારો અને લેખકો જૂની વાસ્તવવાદી શૈલીઓથી દૂર જઈ રહ્યા હતા
કારણ કે એમને લાગતું હતું કે જૂની શૈલીઓ આ બદલાયેલી વાસ્તવિકતાને વ્યક્ત કરવા માટે પૂરતી નથી।
બરાબર, એમને નવા સ્વરૂપોની શોધ હતી, સત્ય હવે કોઈ એક નક્કર વસ્તુ નહોતી, એ વ્યક્તિલક્ષી હતું, ખંડિત હતું।
અને ફ્રોઇડ સિવાય બીજા કોનો પ્રભાવ હતો વુલ્ફ પર? તમે હેનરી બર્ગસનનો ઉલ્લેખ કરેલો।
હા, ફ્રેન્ચ ફિલોસોફર હેનરી બર્ગસન, એમના સમય અને ચેતનાના વિચારો। બર્ગસન માનતા હતા કે સમય ઘડિયાળની જેમ રેખીય નથી, પણ એક પ્રવાહી અનુભવ છે, આપણી ચેતના પણ એક સતત વહેતો પ્રવાહ છે। આ વિચાર વુલ્ફની શૈલી, પેલું સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ માટે ખૂબ મહત્વનો બન્યો।
એટલે પાત્રોના મનમાં જે વિચારો અને લાગણીઓનો પ્રવાહ ચાલે છે એને પકડવાનો પ્રયાસ,
તદ્દન। અને આ જ સમયે કળામાં પણ પરિવર્તન આવી રહ્યું હતું। પેલો રોજર ફ્રાય,
હા, જે બ્લૂમ્સબરી ગ્રુપના સભ્ય હતા,
એમણે 1910 અને 1912માં લંડનમાં પોસ્ટ ઇમ્પ્રેશનિસ્ટ કલાકારોના પ્રદર્શનો યોજ્યા, વોન ગોગ, સેઝાન જેવા। આ પ્રદર્શનોએ લોકોને હચમચાવી દીધા, પરંપરાગત સૌંદર્યના ખ્યાલો સામે મોટો પડકાર હતો।
તો વુલ્ફને પણ આમાંથી પ્રેરણા મળી હશે કે વાસ્તવિકતાને માત્ર બહારથી નહીં પણ અંદરથી વ્યક્તિના અનુભવથી રજૂ કરવી।
ચોક્કસ, દ્રશ્યકલાનો પ્રભાવ પણ એમના પર હતો। અને પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ, 1914-1918।
એ તો એક મોટો આઘાત હશે સમગ્ર પેઢી માટે,
ભયાનક આઘાત। યુરોપનો પેલો પ્રગતિ અને સભ્યતાનો જે દંભ હતો તે ઉઘાડો પડી ગયો, લાખો લોકો મૃત્યુ પામ્યા, રાષ્ટ્રવાદ અને પિતૃસત્તાક સત્તા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો, એક પ્રકારનું ભ્રમ નિરસન હતું।
અને આ આઘાત વુલ્ફના લખાણમાં દેખાય છે
સ્પષ્ટપણે, ખાસ કરીને મિસિસ ડેલોવેમાં। પેલો સેપ્ટિમસ સ્મિથનું પાત્ર છે જે યુદ્ધના માનસિક આઘાત, જેને શેલ શોક કહેતા, એનાથી પીડાય છે। એ આ યુદ્ધની ભયાનકતા અને એની મન પર થતી અસરનું પ્રતિબંબ છે।
આ બધાની વચ્ચે પેલું બ્લૂમ્સબરી ગ્રુપ પણ હતું, એનું શું મહત્વ?
બ્લૂમ્સબરી ગ્રુપ એટલે એ સમયના બ્રિટનના કેટલાક તેજસ્વી દિમાગ ધરાવતા લોકોનું વર્તુળ, લેખકો, કલાકારો, અર્થશાસ્ત્રીઓ, જ્હોન મેનાર્ડ કેઇન્સ, ઈએમ ફોર્સ્ટર, લિટન સ્ટ્રેચી, વર્જિનિયાની બહેન વેનેસા બેલ,
એમની ખાસિયત શું હતી?
તેઓ વિક્ટોરિયન સમાજના બંધનોને નકારતા હતા, બૌદ્ધિક સ્વતંત્રતા, કલાત્મક પ્રયોગો, અંગત સંબંધો અને મિત્રતાને ખૂબ મહત્વ આપતા હતા। ફિલોસોફર જીઈ મૂરના વિચારોનો પ્રભાવ હતો કે જીવનમાં સાચી સારી વસ્તુઓ કઈ છે? પ્રેમ, સૌંદર્યનું સર્જન અને જ્ઞાનની શોધ।
એટલે એક મુક્ત અને બૌદ્ધિક વાતાવરણ મળ્યું વુલ્ફને.
હા, જે એમના પોતાના વિચારો અને પ્રયોગો માટે ખૂબ મદદરૂપ થયો. અને એ સમયે મહિલા મતાધિકાર ચળવળ પણ ચાલી રહી હતી.
હા, સફ્રેજિત મૂવમેન્ટ, એની અસર પણ હશે જ.
ચોક્કસ, રાજકીય રીતે પણ સ્ત્રીઓના સ્થાન, એમના અધિકારો, એમની સ્વતંત્રતા પર સવાલો ઉઠી રહ્યા હતા. આ બધાએ વુલ્ફના નારીવાદી વિચારોને ઘડવામાં અને એને અભિવ્યક્તિ આપવામાં એક પૃષ્ઠભૂમિ પૂરી પાડી.
સારું, હવે એમના અંગત જીવન તરફ આવીએ. એમનો જન્મ એક એવા કુટુંબમાં થયો જે બૌદ્ધિક રીતે ખૂબ સમૃદ્ધ હતું, પણ ભાવનાત્મક રીતે જટિલ પણ હતું.
હા, પિતા સર લેસ્લી સ્ટીફન, મોટા ઇતિહાસકાર, વિવેચક, ડિક્શનરી ઓફ નેશનલ બાયોગ્રાફીના સંપાદક. માતા જુલિયા સ્ટીફન, જે સુંદરતા અને પરોપકાર માટે જાણીતા હતા, પણ ઘરમાં એક પ્રકારનો તણાવ રહેતો. પિતાનો સ્વભાવ કડક હતો, ક્યારેક ડિપ્રેશનમાં સરી પડતા.
અને વર્જિનિયાના જીવનમાં નાનપણથી જ આઘાતજનક બનાવો બન્યા. 13 વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ.
એ પહેલો મોટો આઘાત હતો. અને એવું કહેવાય છે કે એ પછી જ એમને પહેલીવાર માનસિક અસ્વસ્થતાનો અનુભવ થયો. એ સિવાય એમના સાવકા ભાઈઓ દ્વારા થયેલા જાતીય શોષણનો ઉલ્લેખ પણ એમણે કર્યો છે. આ બધા અનુભવોની ઊંડી અસર એમના પર રહી.
શિક્ષણની વાત કરીએ તો એમના ભાઈઓ તો કેમ્બ્રિજ ગયા ભણવા.
હા, થોબી અને એડ્રિયન. પણ વર્જિનિયા અને એમની બહેન વેનેસાને ઘરે જ શિક્ષણ મળ્યું. એ જમાનામાં છોકરીઓ માટે યુનિવર્સિટીના દરવાજા લગભગ બંધ હતા.
આ એક મોટો વિરોધાભાસ કહેવાય. આનો શું પ્રભાવ પડ્યો?
બેવડો પ્રભાવ હતો. એક તરફ એમને પિતાના વિશાળ પુસ્તકાલયનો ખજાનો મળ્યો. એમણે જાતે વાંચીને, મનન કરીને જ્ઞાન મેળવ્યું. કદાચ આનાથી એ વધુ મૌલિક વિચારક બન્યા. પણ બીજી તરફ ઔપચારિક શિક્ષણ અને યુનિવર્સિટીના અનુભવથી વંચિત રહેવાનો વસવસો એમને હંમેશા રહ્યો.
અને આ વાત એમના નારીવાદી લખાણોમાં પણ દેખાય છે.
બિલકુલ. 1904માં પિતાના મૃત્યુ પછી તેઓ બ્લૂમ્સબરી શિફ્ટ થયા, 46 ગોર્ડન સ્ક્વેર.
એ એમના માટે એક પ્રકારની મુક્તિ હતી.
હા, પિતાના પ્રભાવ અને જૂના ઘરના વાતાવરણથી દૂર એક નવી શરૂઆત, સ્વતંત્રતા. અને અહીં જ બ્લૂમ્સબરી ગ્રુપની શરૂઆત થઈ.
ઓકે, તો આ બધી પૃષ્ઠભૂમિ પછી હવે આવીએ એમના મુખ્ય વિચારો અને સાહિત્યિક પ્રદાન પર. સૌથી પહેલા પેલી ક્રાંતિકારી શૈલી, ચેતનાનો પ્રવાહ,
સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, વુલ્ફની સૌથી મોટી ઓળખ. એમણે માન્યું કે આપણો વાસ્તવિક અનુભવ ઘટનાઓની સીધી લીટી નથી, એ તો વિચારો, સંવેદનાઓ, યાદો, કલ્પનાઓનો એક સતત વહેતો, ગૂંચવાયેલો પ્રવાહ છે.
જેમ્સ જોયસ પણ આનો પ્રયોગ કરતા હતા, પણ વુલ્ફની રીત અલગ હતી.
હા, જોયસની શૈલી કદાચ વધુ ભાષાકીય રીતે જટિલ હતી. વુલ્ફની શૈલી વધુ ગીતાત્મક, પ્રવાહી અને મનોવૈજ્ઞાનિક રીતે વધુ સૂક્ષ્મ હતી. એમણે કહ્યું કે જીવન એક તેજસ્વી પ્રભામંડળ, લ્યુમિનસ હેલો છે, અને લેખકનું કામ આ ક્ષણિક આંતરિક અનુભૂતિઓને પકડવાનું છે. એમણે પાત્રોના આંતરિક જગતને નવલકથાનો કેન્દ્રીય વિષય બનાવ્યો.
પણ આ શૈલી વાચક માટે ક્યારેક અઘરી ન બની જાય?
શરૂઆતમાં કદાચ લાગે, જો તમે પરંપરાગત કથાની અપેક્ષા રાખો તો. પણ વુલ્ફનું કૌશલ્ય એ છે કે એ આ આંતરિક પ્રવાહને બાહ્ય જગત સાથે જોડી રાખે છે, એટલે તમે સાવ ખોવાઈ ન જાઓ. વાચકને પાત્રના મનની અંદર ઉતરવાનો એક અનોખો અનુભવ મળે છે.
અને બીજું મોટું પ્રદાન નારીવાદી ચિંતન, અ રૂમ ઓફ વન ઝોન.
હા, 1929માં આવેલું અ રૂમ ઓફ વન ઝોન અને પછી 1938માં 3 ગિનીઝ. આ પુસ્તકો નારીવાદી સાહિત્યિક સિદ્ધાંતનો પાયો છે. એમાં વુલ્ફે ખૂબ જ સ્પષ્ટતાથી પિતૃસત્તાની ટીકા કરી. એમણે કહ્યું કે સ્ત્રીઓ કેમ ઓછું લખી શકી છે ઇતિહાસમાં, કારણ કે એમને આર્થિક સ્વતંત્રતા નથી, શિક્ષણ નથી, અને સૌથી મહત્વનું, પોતાનો અંગત અવકાશ નથી.
પેલું પ્રખ્યાત વાક્ય, એક સ્ત્રીએ સાહિત્ય સર્જન કરવું હોય તો તેની પાસે પૈસા અને પોતાનો ઓરડો હોવો જ જોઈએ.
બરાબર. આ પોતાનો ઓરડો ખાલી ભૌતિક જગ્યા નથી, પણ માનસિક સ્વતંત્રતા અને અવકાશ પણ છે. અને એમણે એ પણ કહ્યું કે ઇતિહાસમાં જે અનામિક, એનોનિમસ તરીકે ઓળખાય છે, એ મોટાભાગે સ્ત્રીઓ જ હતી.
વાહ, કેટલું સચોટ.
એમણે સ્ત્રી લેખનની એક પરંપરા બનાવવાનો પ્રયાસ કર્યો.
શૈલી અને વિચાર સિવાય નવલકથાના સ્વરૂપ સાથે પણ એમણે પ્રયોગો કર્યા. રેખીય કથાને તોડી નાખી.
હા, જેકબ્સ રૂમ 1922થી જ આ શરૂઆત દેખાય છે. મુખ્ય પાત્ર જેકબ યુદ્ધમાં મૃત્યુ પામે છે, અને આપણે એને સીધો નથી ઓળખતા, પણ બીજા લોકોની સ્મૃતિઓ અને એના છૂટાછવાયા અવશેષો દ્વારા એનું ચિત્ર બને છે.
અને ટુ ધ લાઇટ હાઉસ,
એમાં તો સમયનો પ્રવાહ બિલકુલ અલગ રીતે ચાલે છે. ત્રણ ભાગ છે, વચ્ચે 10 વર્ષનો ગાળો છે, કોઈ સીધી રેખા નથી. અને ધ વેવ્સ 1931 તો હજુ આગળ જાય છે.
એને તો પ્લે પોએમ કહે છે.
હા, એમાં 6 મિત્રો છે અને આખી નવલકથા એમના આંતરિક એકાલાપ મોનોલોગ્સથી બનેલી છે, બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી. કથાનક લગભગ છે જ નહીં, એ ચેતના, ઓળખ અને સમયના પ્રવાહની એક સંગીતમય રજૂઆત છે, ગદ્ય અને પદ્યની વચ્ચે ક્યાંક.
ચાલો એમની અમુક મુખ્ય કૃતિઓ વિશે થોડી વધુ વાત કરીએ. મિસિસ ડેલવે 1925, એક જ દિવસની વાર્તા.
પણ એ એક દિવસમાં આખું જીવન અને સમાજ આવી જાય છે. ક્લેરિસા ડેલોવે, જે લંડનના ઉચ્ચ સમાજની છે અને પાર્ટીની તૈયારી કરી રહી છે, અને બીજો છે સેપ્ટિમસ સ્મિથ, યુદ્ધના આઘાતથી પીડાતો યુવાન.
બંને ક્યારે મળતા નથી, પણ એમના વિચારો જોડાયેલા છે.
હા, એમના અનુભવો સમાંતર ચાલે છે. નવલકથા સમય, સ્મૃતિ, સામાજિક દંભ, એકલતા, જીવન મૃત્યુની વાત કરે છે. અને પેલો વિચાર કે સમજવું અને પાગલ સાથે સાથે રહે છે, એટલે કે સમાજની વ્યવસ્થિત સપાટી નીચે કેટલું બધું છુપાયેલું છે.
અને ટુ ધ લાઇટ હાઉસ 1927, જેને એમની શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે.
કદાચ એટલા માટે કે એ ખૂબ અંગત લાગે છે. એમના પોતાના કુટુંબના અનુભવો પર આધારિત હોવાનું કહેવાય છે. રેમ્સે પરિવારની વાર્તા છે. સ્કોટલેન્ડના ટાપુ ઉપર વેકેશન, બે અલગ અલગ સમય, વચ્ચે યુદ્ધ અને મૃત્યુનો ખાલીપો.
એમાં સમયનો પ્રવાહ, સંબંધોની જટિલતા,
હા, અને નુકસાનની ભાવના, સ્મૃતિ કેવી રીતે કામ કરે છે, અને કલા કેવી રીતે આ ક્ષણભંગુર જીવનને પકડી શકે છે. પેલી લીલી બ્રિસ્કો, જે કલાકાર છે, એ અંતે પોતાનું ચિત્ર પૂરું કરે છે, એ આનો સંકેત છે.
પછી આવે છે ઓર્લેન્ડો 1928. આ તો સાવ અલગ જ છે.
હા, એકદમ રમતિયાણ, કાલ્પનિક. એમણે આ નવલકથા એમના મિત્ર વિટા સેક્વિલે વેસ્ટને સમર્પિત કરી છે. ઓર્લેન્ડો નામનો નાયક 16મી સદીથી જીવે છે અને વચ્ચે પુરુષમાંથી સ્ત્રી બની જાય છે.
આ તો ઓળખની તરલતા અને લિંગની સામાજિક રચના પર કટાક્ષ છે.
બરાબર, અને ઇતિહાસ અને સાહિત્યની પરંપરાઓ પર પણ. ખૂબ જ મનોરંજક છે, પણ ગંભીર મુદ્દાઓ ઉઠાવે છે.
એમણે પતિ લિયોનાર્ડ સાથે મળીને હોગાર્થ પ્રેસ શરૂ કર્યું હતું. એના વિશે થોડું કહો.
હોગાર્થ પ્રેસ બહુ મહત્વનું સાબિત થયું. 1917માં શરૂઆત કરી પોતાના ઘરમાં હાથથી ચાલતા નાના પ્રેસથી. શરૂઆતમાં વર્જિનિયા માટે એક થેરાપી જેવું હતું, પણ ધીમે ધીમે એ એક અગત્યનું પ્રકાશન ગુરુ બન્યું.
એમણે પોતાના પુસ્તકો તો છાપ્યા જ હશે.
હા, એમના પ્રાયોગિક પુસ્તકો, જે કદાચ બીજા કોઈ ન છાપત, પણ એ સિવાય ટીએસ એલિયટની કવિતાઓ, કેથરિન મેન્સફિલ્ડની વાર્તાઓ અને સિગમંડ ફ્રોઇડના લખાણોના પહેલા અંગ્રેજી અનુવાદ પણ એમણે જ પ્રકાશિત કર્યા. એટલે નવા વિચારો અને સાહિત્યને મંચ પૂરો પાડ્યો.
તો આટલું બધું કર્યા પછી વર્જિનિયા વુલ્ફનો વારસો શું છે? આજે એ કેમ મહત્વના છે?
એમનો વારસો ઘણો મોટો છે. એમની પ્રતિષ્ઠા પણ સમય સાથે બદલાઈ છે. જીવતા હતા ત્યારે આદર હતો, પણ વિવાદ પણ હતો. મૃત્યુ પછી થોડો સમય કદાચ એમની ઉપેક્ષા થઈ,
પણ પછી 1970ના દાયકામાં નારીવાદી વિવેચને એમને ફરીથી શોધી કાઢ્યા.
બરાબર, અને આજે તેઓ આધુનિક સાહિત્યના કેન્દ્રમાં છે. દુનિયાભરની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. મનોવિજ્ઞાન, નારીવાદી સિદ્ધાંત, આ બધા ક્ષેત્રો પર એમનો પ્રભાવ છે.
કયા લેખકો પર એમનો પ્રભાવ દેખાય છે?
ઘણા બધા છે. માઇકલ કનિંગહેમની ધી આવર્સ તો સીધી મિસિસ ડેલોવે અને વુલ્ફના જીવન પર આધારિત છે. માર્ગારેટ એટવુડ, ટોની મોરિસન, યાન મેક્યુવાન, ઝેડી સ્મિથ, લિસ્ટ લાંબુ છે. જે પણ લેખક માનવ મનની ગુચ્છો, સમયનો અનુભવ, ભાષાની સીમાઓ, લિંગના પ્રશ્નો આ બધા સાથે કામ કરે છે, એ ક્યાંક ને ક્યાંક વુલ્ફથી પ્રભાવિત હોય છે.
આજે પણ એમના વિચારો પ્રસ્તુત છે, ખાસ કરીને આંતરિક જીવન અને બાહ્ય વ્યક્તિત્વ વચ્ચેનો જે તફાવત છે.
ચોક્કસ, લિંગભેદ, સત્તા, માનસિક સ્વાસ્થ્ય, આઘાત, કલાનું મહત્વ, આ બધી બાબતો પરનું એમનું ચિંતન આજે પણ ઉપયોગી છે.
એમણે આપણને આપણા પોતાના મનની અંદર જોતા શીખવ્યું. એમની કેટલીક રસપ્રદ વાતોમાં એ પણ હતું કે એમણે 2 વાર ડેમનો ખિતાબ નકારેલો.
હા, એ બ્રિટિશ સામ્રાજ્ય અને સ્થાપિત સત્તાના ટીકાકાર હતા, એટલે એમણે સન્માન ન સ્વીકાર્યો. એમના માનસિક સ્વાસ્થ્યના સંઘર્ષો, જે કદાચ બાયપોલર ડિસઓર્ડર હતા, એ એમના તીવ્ર સર્જનાત્મક ગાળા સાથે જોડાયેલા હતા, એ પણ એક જટિલ પાસું છે.
અને બીજા વિશ્વયુદ્ધમાં લંડન પરના હુમલામાં એમનું ઘર નાશ પામ્યું.
હા, બ્લિટ્સમાં એ પણ એક મોટો આઘાત હતો.
અને અંતે 1941માં એમણે આત્મહત્યા કરી, માનસિક બીમારી સામે લડતા લડતા. એમનો છેલ્લો પત્ર લિયોનાર્ડને લખેલો.
ખૂબ કરુણ છે. મને ખાતરી છે કે હું ફરીથી પાગલ થઈ રહી છું. હું હવે લડી શકતી નથી. એમાં એમની પીડા અને લિયોનાર્ડ માટેનો પ્રેમ દેખાય છે. અંત દુઃખદ હતો, પણ એમનું કામ અમર છે. એમની ડાયરીમાં એક વાક્ય છે, હું મૂળ ધરાવું છું પણ હું વહેતી રહું છું. આ એમના જીવન અને સર્જન બંનેને સચોટ રીતે વર્ણવે છે.
તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે શું વિચાર મૂકી શકીએ?
કદાચ એ કે વુલ્ફે આપણને શીખવ્યું કે આપણા મનની અંદરના નાટકો પણ બહારની દુનિયા જેટલા મહત્વના છે. શું આપણે આપણા રોજિંદા જીવનમાં, નાના નાના અનુભવોમાં પેલું તેજસ્વી પ્રભામંડળ શોધી શકીએ છીએ? જેમ ટુ ધ લાઇટ હાઉસમાં કહ્યું, નાના રોજિંદા ચમત્કારો, પ્રકાશના ઝબકારા.
અને બીજો વિચાર એ કે કલા કેવી રીતે આપણને મદદ કરી શકે છે અસ્તવ્યસ્ત દુનિયામાં અર્થ શોધવામાં, આઘાતોને સમજવામાં, માનવ અનુભવની જટિલતાને સાચવવામાં. વુલ્ફનું કાર્ય આનો એક શક્તિશાળી પુરાવો છે.
સાચી વાત.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.